તારીખ 5/8/1977 શ્રી પ્રવચનસાર ગાથા 203 અને 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 136.
મુનિ ને એવું ગોત્રો હતો નથી, એક નિયમ છે. દ્રષ્ટિ થઈ શકે છે પણ મુનિ હતા નથી, નિજ ગોત્ર વાળા મુનિ દિશામાં નથી આવતા. જેની તો જેમ ત્રિપણામાં મુનિપણ નથી સ્ત્રીપ્રિયામાં, એવો નિયમ છે. એમ નીચલા કુળવાળાને પુરુષ પર્યાય હોવા છતાં મુનિ દિશા વિદ્યાનો પુરુષાર્થ કાર્યરત થતો નથી. પરિણામની મર્યાદા છે તદભવ પૂરતી, એ ભવે એને ગોત્ર બાંધ્યું છે ને એવા પરિણામ નીચ કક્ષાના કર્યા છે એના ફળમાં એ થયો છે. ભલે મનુષ્ય થયો છે તો પણ એને મુનિ દિશાને યોગ્ય પુરુષાર્થ થઈ શકતો નથી, હોઈ શકતો નથી. ઉચ્ચ કુળ હોય એ જ જીન દીક્ષા ને યોગ્ય છે, નીચ કુળ વાળા જીવો જીન દીક્ષા ને યોગ્ય હતા. આચાર્યો પણ ના આપે એને જીન દીક્ષા, અનુભૂતિ ને દર્શાવનારું છે, જ્ઞાપકમ એટલે દેખાડનારું છે, જણાવનારું છે. જેનું રૂપ અંતર ની શુદ્ધ આત્મા ની અનુભૂતિ ને દેખાડનારું છે, જે નિર્ગ્રંથ છે, જેને મોહની ગ્રંથિ નથી, અને જે નિર્વિકાર છે, જેના પરિણામમાં વિકાર ઉત્પન્ન થતો નથી, એને રૂપ કહેવામાં આવે છે. રૂપમ ઉચ્યતે, યંત્રની જ વાત કરી. બાહ્યમાં પણ એવું છે, નિર્ગ્રંથ છે, બાહ્ય સર્વથા ત્યાગ છે, બહારમાં પણ વિકારની કોઈ ચિંતા જોવામાં આવતી નથી. એવું અંતર બાય નિર્ગ્રંથ ને નિર્વિકાર જેનું રૂપ છે એને રૂપ કહેવામાં આવે છે, કે જે શુદ્ધાત્મા ને દર્શાવનારું છે, શુદ્ધાત્મા ની અનુભવ ને દર્શાવનારું છે. મુનિ ભગવાન શુદ્ધાત્મા માં ફર્યા છે, અંદર માં શાંત થઈ ગયા છે. પ્રણતિ માં એની જે શાંતિ છે, એ શાંતિ બાહ્યમાં પણ પ્રસિદ્ધ થઈ છે, મન વચન કાયા પ્રવૃત્તિમાં પણ પ્રસિદ્ધ થઈ છે. એવી મનની શાંતિ હોય છે. એક વાર તો ગમે એવો કસાય તીવ્રતા વાળો જીવ પણ માર માર કરતો આવ્યો હોય તો એને જોઈને ખરી જાય. શુદ્ધાત્મ સમજીતી વિનાશક વિનાશકારી વ્રત બાળ યૌવન ઉદ્રેક જનિત બુદ્ધિ વૈકલ્ય રહીતમ વયસ્થિતી. શું કહે છે? બાળ યુવાન અને વ્રત બાળ અને યુવાન એ ત્રણેય ઉંમરમાં જે બુદ્ધિનો ઉદ્રેક હોય છે, બાળપણમાં બાળક બુદ્ધિ, યુવાનમાં યુવાનીનો ઉદ્રેક, અને વૃદ્ધાવસ્થામાં જે માઠે બુદ્ધિ નાઠી ગઈ છે બુદ્ધિ નીકળતા હોય છે, બુદ્ધિ ના ઉદ્રેક ને રહીને, જ્ઞાન ની વિવળતા ને લઈને ઊંધો રસ લીધો છે ને આખી જિંદગી. સંયોગ ના એટલા રસ એને પોષા છે, એટલો ઉત્સાહ લીધો છે કે એને વૃદ્ધપણા માં બુદ્ધિ વિકળ થઈ જાય છે. યુવન માં તો હોય છે, બાળક માં તો ઉગાડે એટલો છે કે વિવેક રહેતો એવી બુદ્ધિ ની વિકળતા રહી. એ બુદ્ધિ ની વિકળતા શુદ્ધાત્મ સંવિતી વિનાશકારી છે. કઈ રીતે? બાળકપણામાં, યુવાનપણામાં અને વૃદ્ધપણામાં બુદ્ધિના ઉદ્રેક એટલે બુદ્ધિની વધારે પડતી પ્રચંડતા અથવા ડામાડોળ પણ વિવળતા એને લઈને શુદ્ધાત્માના સંવેદનનો વિનાશ થાય છે. કારણ લીધું છે, બહુ સારી વાત લીધી. જેને શુદ્ધાત્માને સંવેદન કરવું છે એનો અર્થ થાય છે એની પહેલા બુદ્ધિ પણ વિવેક વાળી અને સ્થિર બુદ્ધિ હોવી ઘટે છે. એના નિર્ણયમાં યોગ્યતા યથાર્થતા આવે છે, એમાં ગડબડ હોતી નથી. એવું ભાઈ હોય, ઉપયોગ જેનો ખરેલો હોય, પ્રૌઢ ઉપયોગ હોય, ભલે ઉંમર બાળક હોય, ઉંમર યુવાન હોય કે ઉંમર વૃદ્ધ હોય શરીરની, પણ જેના જ્ઞાનમાં પ્રૌઢતા આવે છે, ઠરેલ જ્ઞાન છે, નથી માણસ કરતા કોઠા ડાયો માણસ છે એમ બોલે છે. આપણે અમારે ગુજરાતીમાં એમ કે કોઠા ડાયો માણસ છે. કોઠો એટલે એના એનો જે હૃદય છે એમાં દાપણ ભરેલું, હૃદયને કોઠો કહે, કોઠા ડાયો માણસ છે એમ કે. એટલે એમ કે ગમે તેમ ગમે તેને કહી દે નહીં, ગમે તેમ ગમે ત્યાં રીતે ઉત્સંકલ્પણે વર્તે નહીં, એનો ઉપયોગ બુદ્ધિ એવી રીતે કામ કરે અને શાંતિથી અને ઠરીને જે નિર્ણય લે એવું બુદ્ધિનું વિકલ્પણું તો રહી જ છે કે જે બુદ્ધિનું વિકલ્પણું સિદ્ધાત્માના પ્રસંગ જ્ઞાની એટલા સરળ હોય છે, સરળ એટલે પકડ વગેરેના પરિણામ વાળા, જીદ નહીં, એને પકડ હોતી નથી. લાગે કે બહુ એકદમ પકડ કરી છે પણ એને ફરી જતા વાર હોતી નથી, એવા પરિણામ સરળતા જ વાળા. એ બાળકની સરળતા જેવી સરળતા ગણાય છે. પુરુષાર્થ વગેરે એટલો તીક્ષ્ણ પુરુષાર્થ હોય છે કે એને યૌવન કહેવામાં આવે છે. વિકલતા એવી હોય છે કે જે શુદ્ધાત્માના સ્વસંવેદન ને નાશ કરનાર છે. એથી જે રહી છે એવી શુદ્ધાત્મ સંવિધિ વિનાશકારી બુદ્ધિ રહી છે. એ શુદ્ધાત્માના સ્વસંવેદનને વિનાશ કરનારી જે બુદ્ધિ છે એવી બુદ્ધિ વિકળતાથી જે રહી છે એવી જેની ઉંમર છે એમ ઉંમર લાગુ પડી. બાળ યુવાન વૃદ્ધ આચાર્ય હોય તો વૃદ્ધ જ હોવા જોઈએ, આચાર્ય હોય તો યુવાન જ હોવા જોઈએ, આચાર્ય હોય તો નાની ઉંમરના ન હોવા જોઈએ એમ છે. એવા આચાર્યો હોય છે ને બહુ નાની ઉંમરમાં આચાર્યની સ્થિતિ પ્રાપ્ત હોય છે. અને હું આપની પાસે દીક્ષા અંગીકાર કરવા માગું છું અને વંદન નમસ્કાર કરે છે.
કેન રૂપેણ, કયા રૂપે મને અંગીકાર કરો. એ ભગવાન અનંત જ્ઞાન આદિ જીનુગુણ સંપત્તિ કારણ ભૂતાયા અનાદિ કાલે અત્યંત દુર્લભાયા ભાવ સહિત જીન દીક્ષાયા પ્રદાનેન પ્રસાદેન માં પ્રતિચ્છ સ્વીકુરુ. આમ કે છે, હે આચાર્ય ભગવંત, અનંત જ્ઞાનાદિ જીનુગુણ સંપત્તિ કારણભૂત જે જીન દીક્ષા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતવીર, અનંત સુખીની જે જીન સંપત્તિ છે, જીન ગુણ સંપત્તિ છે, જિનેન્દ્ર ભગવાનની જે ગુણ સંપત્તિ છે, હરિયંદ્ર ભગવાનની એવી ગુણ સંપત્તિનું જે કારણભૂત છે, દીક્ષા છે, ગ્રહસ્થમાં જિનેન્દ્ર કોઈ થાય, હરિયંદ્ર થાય નહીં, દીક્ષા અંગીકાર કરે અને ધ્યાનમાં શ્રેણી માંડે તો એને જીન ગુણ સંપત્તિ પ્રાપ્ત થાય, અંદર છે એ બારમાં આવે, ઉપલબ્ધ થાય. એને કારણભૂત આ જીન દીક્ષાને હું અંગીકાર કરું છું. બીજું કોઈ એમાં માન મોટા એને પૂજાવાનું કારણ છે? આ સંપત્તિ છે જીન ગુણ સંપત્તિ કારણ અનંત જ્ઞાન આદિ લીધું છે ને, પછી એમની અનંત જ્ઞાન, અનંત દર્શન, અપરિમિત જ્ઞાન, દર્શન, ચારિત્ર જે છે એવી સંપત્તિનું જે કારણભૂત છે. અનાદિકાલે અત્યંત દુર્લભાયા, મનુષ્ય તો અનંત વાર થાય છે પણ એમાં સમ્યક દર્શન સહિત સાધુ પણ અંગીકાર કરે એ તો અનંત કાળે દુર્લભ છે, અપૂર્વ છે ખરેખર. પૂર્વે એને એ જાણે કર્યું એવા ભાવ સહિત જે જીન દીક્ષા છે, ભાવ સહિત જીન દીક્ષાયા, એમને એમની દ્રવ્ય દીક્ષા નહીં પણ ભાવ દીક્ષા, ભાવ સહિત જીન દીક્ષાયા પ્રદાનેન, એ મને આપીને પ્રસાદેન, મારા ઉપર કૃપા કરીને પ્રદાનેન પ્રસાદેન માં પ્રતિચ્છ સ્વીકુરુ, મને સ્વીકાર કરો, આપના શિષ્ય તરીકે મારા ઉપર કૃપા કરીને મને દીક્ષા આવી, જીન દીક્ષા આપીને મારો સ્વીકાર કરો. સ્વીકાર કરો એટલે એમ જીન દીક્ષા, દીક્ષા આપીને મારો સ્વીકાર કરો, શિષ્ય તરીકે મને સ્વીકારો. એવી આચાર્ય ભગવાન પાસે દીક્ષા લેનાર જીવ પ્રાર્થના કરે છે. કેટલો ગળી ગયો હોય છે, કેમ ગુરુએ આમ કીધું, એ પ્રશ્ન ત્યાં પછી રહેતો. દીક્ષા લેનાર જીવ એમ કહે છે, હે ભગવાન મને દીક્ષા આપો. દીક્ષા આપીને મારા ઉપર કૃપા કરો અને મને જીનગુણ સંપત્તિનું કારણ થાય એવી દીક્ષા આપો, એ રીતે મારો સ્વીકાર કરો. ત્યારે આચાર્ય એમ કહે છે, હે ભવ્યો. પછી આચાર્ય એને શું કહે છે, નિસાર સંસાર દુર્લભ બોધિમ પ્રાપ્ય નિજ શુદ્ધાત્મ ભાવના રૂપયા નિશ્ચય ચતુર્વિધ આરાધનયા મનુષ્ય જન્મ સફલમ કુર્વતી અનેન પ્રકારેણ પ્રકારેણ અનુગ્રહીતો ભવતી ઇતિ અર્થ. હે ભવ્યો, નિસાર એવા સંસારમાં એમ કે છે, કઈક સાર રહ્યો છે એમ નહી, જેમાં કઈ સાર નથી. એકાંત જે દુઃખનું કારણ છે, પરિભ્રમણની પરંપરાનું જે કારણ છે અને દુઃખની પણ પરંપરાનું જે કારણ છે, એટલે એમાં કઈ સાર છે? ખાઈએ પીએ મજા કરીએ મોજ મજા કરીએ એટલો તો સાર છે કે નહીં? આ સંસારમાં તમે જો ક્યાંય પણ સાર એટલે વાલક વર્તતી હોય તો છૂટવાની અભિલાષા તને થઈ નથી. બહુ ચોખ્ખી વાત છે, શ્રીમદજી શબ્દ પ્રયોગ છે, વાલક
સંસાર પર વાલક
વર્તતી. એમને તેમ બહુ લખ્યું છે કે આત્માને પૂછી જોવું એમ કે છે, કે તને હજી જો અહીંયા સંસાર રૂપ સંસાર ઉપર બુદ્ધિગમ્યપણે બુદ્ધિગોચર રીતે સ્પષ્ટપણે વાલક વર્તતી હોય તો તું આમાંથી છૂટવાની આશા રાખીશ? સ્પષ્ટ વાત લીધી છે જી. ફરજ એટલે પરાણે કરવું પડે છે કે અંદર કઈ વાલક વર્તે છે એટલી વાત છે? પરાણે નો અર્થ શું છે? એટલો પુરુષાર્થ ઉપડતો નથી ને આ બાજુ પણ પોસાતો નથી તો હજી ફરજ કર્યો તો કઈક ઠીક છે, આ કર્યા વગર છૂટકો નથી, નહીં ચાલતા કરવું પડે છે. પણ એમાં મીઠાશ આવે, એ બધું સારું વાલું લાગે, કુટુંબનો મેળો કે છે ને, શું બધા ભેગા થાય ત્યારે પડે. જેના પરિણામની રાગની ચિકાશ પથરાઈ જાય છે, બધે પથારો કરે છે, એને ઉપાડવું આકરું લાગે છે. આ બધેથી ભાવ ઉપાડી લેવાનો, આ તે વળી કેમ થતું છે? પછી ફરજ ને બાને પણ વળગી રહેવું, ફરજ તો છે કે નહીં? આચાર્યજી તો સ્પષ્ટ કહ્યું છે, હે ભવ્ય નિસાર સંસારે દુર્લભ બોધિમ પ્રાપ્ય. નિસાર એવા અસાર સંસારમાં દુર્લભ બોધિમ પ્રાપ્ય, દુર્લભ થી અતિ દુર્લભ એવા જ્ઞાનને પ્રાપ્ત કરીને, બોધને પ્રાપ્ત કરીને, નિજ શુદ્ધાત્મ ભાવના રૂપિયા, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની ભાવના રૂપી નિશ્ચય ચતુર્વિધ આરાધયા, નિશ્ચય ચતુર્વિધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ, એવી જે ચાર પ્રકારની આરાધના છે. નિશ્ચય એટલે સ્વરૂપનું સદાન, સ્વરૂપનું જ્ઞાન, સ્વસંવેદન, સ્વરૂપ સ્થિરતા અને સ્વરૂપમાં વિશેષ સ્થિરતા, એને તપ કહે છે. એ નિશ્ચય તપ છે. એ પૂર્વક મનુષ્ય જન્મ સફળ કર, તું તારા મનુષ્ય જન્મને સફળ કર. એ પ્રકારે અનેન પ્રકારે આ વગેરે પ્રકારે અનુગ્રહિત એના ઉપર કૃપા કરવામાં આવે છે એવો અર્થ છે. આચાર્ય ભગવાન પણ એને એવો આશીર્વાદ આપે છે કે તું તારા નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અને તપથી તારા મનુષ્ય જન્મને સફળ કર. બસો ને ત્રણ ગાથા પૂરી થઈ, 204 નીચે વળી. ત્યાર પછી તે કેવો થાય છે તે હવે ઉપદેશ છે. એવું જયારે દીક્ષા લે છે ત્યારે એ કેવો થાય છે એનું કથન છે આ 204 ગાથાના. નાહમ હોમી પરેશિન નમે પેરે પરે નથી મજમી કે છીદો જીદિંદો જાદો જદો જાદ રૂધરો. આત્મા સિવાય મારું કોઈ છે નહીં આ વિશ્વમાં, અને હું પણ કોઈ નો નથી. કોઈ માનતું હોય તો એ માને, પણ મારા જ્ઞાનમાં એમ છે, મને કોઈ મારા રૂપે દેખાતું, મારા પણું બીજામાં આવે એવું કોઈ પદાર્થ મને દેખાતો નથી. અને હું કોઈ બીજાનો છું નહીં. આ લોકમાં, આ વિશ્વમાં મારું કાંઈ પણ નથી, એક તિલ તુષ માત્ર કાંઈ પણ મારું નથી વિશ્વમાં. આવા નિશ્ચય વાળો દીક્ષાંગીકાર કરીને એટલે બધેથી મમત્વ છૂટી ગયું. પહેલા એને કુટુંબ પરિવાર જેટલો કોઈ પૂર્વકર્મના ઉદય જેટલો સંયોગ હતો, સચેત પદાર્થો અચેત પદાર્થો સચેત અચેત મિશ્ર પદાર્થો જેટલો કોઈ સંયોગ હતો પૂર્વકર્મ અનુસાર, અને એમાં મારા પણ થતું હતું કે આ મારા છે અને આ સિવાય બીજું મારું નથી. પ્રમાણિકપણે કેમ માને આટલું ધન મારું છે અને પારકાનું ધન મારું નથી, એવું મારા પણ હવે મને ક્યાંય છે? જગ કો દે દી જગ કી આવે છે ને પૂજામાં, આવે છે મુનિ થાય છે ત્યારે એની પોતાની કહેવાતી જે સંપત્તિ, પોતાની કહેવાતી ગાયની સંપત્તિ છે એના ઉપરથી મમત્વ છોડી નાખ્યું. જગતની નિધિ જગતને ઘરે રહી મારે જ તે મુનિ થાય છે એ તો હજી વચલી દશા છે. શું ભાઈ, એ તો અધૂરી દશા છે ને મુનિ થાય. નિર્ણય તો એને પૂર્ણ થવાનો કરવાનો હોય છે. નિર્ણયમાં તો પૂર્ણતાનું લક્ષ્ય તો અહીંયા શરૂઆત સમ્યક દર્શન રૂપી શરૂઆત થાય છે. આ તો હજી અધૂરી વાત છે, સિદ્ધિ પહેલેથી પૂર્ણતાની વાત છે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થઈ શકે છે અને બીજી કોઈ રીતે શરૂઆત જ થઈ શકતી એમ છે. નહીં તો એમ કાઢી નાખે તો આ તો બધું દીક્ષા અંગીકાર કરે ત્યારે છે ને, આપણે અત્યારે ક્યાં કામનું છે? હવે આ નકામી માંડી છે એમ છે. સમ્યક દ્રષ્ટિ શ્રાવકને બારમાં મુનિદશા યોગ્ય પુરુષાર્થ ન હોય ને એટલી યોગ્યતા ન હોય તો એથી એમ વિચારતો નથી કે મારી અત્યારે લાયકાત નથી એટલે મારે હવે એનું કાંઈ કામ નથી. એ તો એમ વિચારે છે ઉલટાનું કે આવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે એમ છે એની ભાવના. આમ નથી, બેનશ્રીના પુસ્તકમાં બહુ સરસ વાત લીધી છે. મુનિદશાને લગતી કેટલીય વાતો લીધી છે. જાતિ સ્મરણ છે એટલે મુનિઓ જાણે નજરે જોતા હોય, પૂર્વભૌમ યાદદાસ્ત છે ને, નજરે મુનિઓને જોતા હોય એવું લખાણ છે. તાદ્રશ્ય તાદ્રશ્ય ચિતાર જેને કહ્યું મુનિનો એવી વાતો નથી. શું કહે છે કે હું પરનો નથી, પર મારા નથી, આ લોકમાં મારું કાંઈ પણ નથી, કિંચિત માત્ર મારું નથી. આવા નિશ્ચય વાળો શરીર પણ મારું નથી એમ છે. પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહીત પરિગ્રહ છે, શરીરનો પરિગ્રહ છે પણ એમાં ઉપયોગનો ફેલાવ નથી એમ છે. એટલે તો શરીરની પ્રતિકૂળતામાં વીંછી કરડે તો મુકાવતા નથી. એનું કારણ એ છે કે એમને શરીરમાં મારા પણ વાસ્તવ નથી, પણ કરડે ને કરડે એની વેદના થાય એનું શું? શરીર તો ભલે મારું નથી પણ એ વેદના શરીર મારું છે એની છે, કરડે એની નથી એમ છે. એ તો જ્ઞાનનું અગ્નિ છે. જો આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો એ કરડે ને એની વેદના આદિ પૂજગળનું પરિણમન જ્ઞેય સ્વરૂપ છે. પણ પણ વેદના મને થાય છે એની પીડા છે, બાકી નીચી ગળે એની પીડા ખરેખર નથી. એવો પ્રત્યક્ષ અનુભવ મુનિને વર્તે છે, અનુભવ વર્તે છે પ્રત્યક્ષ. લીધું છે ને 84 લાખ ઉત્તર ગુણમાં અદભુત અને આશ્ચર્યકારી જેના બાહ્ય ગુણો છે, એટલે અનેક પ્રકારના પ્રતિકૂળતાના પ્રસંગો લાખો પ્રકારના હો, તો પણ મુનિ મુનિ યોગ્ય સ્થિરતાથી એટલે વિચલિત થતા આવા નિશ્ચય વાળો અને જીતેન્દ્રિય વર્તતો થકો, આવા નિશ્ચય વાળો છે કે કોઈ મારું નથી અને જીતેન્દ્રિય વર્તતો થતો, કોઈ પર વિષયમાં જેને આકર્ષણ રહ્યું નથી એ જીતેન્દ્રિય છે. તે યથાજાત રૂપ ધર્શ સહજ રૂપધારી થાય છે, એવું આત્માનું રૂપ યથાજાત રૂપ ધર્મ આત્માનું જીવનું મૂળભૂત છે તેવું સહજ સ્વાભાવિક રૂપ ધારણ કરનાર થાય છે. ટીકા વળી ત્યાર પછી સામાન્યાર્થી અથા યથાજાત રૂપધર થાય છે. દીક્ષા લેનાર સાધુ થનાર જીવું આત્માનું રૂપ છે તેવા રૂપને ધારણ કરવા વાળો થાય, એટલે દેહથી ભિન્ન આત્મા જે સમ્યક દર્શનથી અનુભવમાં આવ્યો છે એવો જ હવે થાય છે, એ ઉપયોગથી હવે એવો ભિન્ન પડે છે. એવા ઇતિહાસમાં એવા અનંત દાખલાઓ છે, એ દીક્ષા લીધી અને ધ્યાનમાં સમાધિ માંડી કે માંડી ઉપયોગ છૂટો પડી ગયો એ પાછો ઉપયોગ પાછો જ ફરતો નથી. આત્મામાં વિયો ઊંડે 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 પાતાળમાં પછી ખલાસ, બહાર નીકળવાનું પછી કારણ જ બનતો. દીક્ષા લે અને ચોથે કે પાંચમે સ્થાને હોય ત્યારે દીક્ષા લીધી, છઠ્ઠે નો આવે, પેલું સાતમું આવે, છઠ્ઠો નો આવે, તો ચોથે કે પાંચમે હોય દીક્ષાની વિધિ ચાલે. ઉપયોગ 9 10 12 13 14 માં પાછો ફરે એને કહે છે કે જેવું મૂળભૂત છે તેવું રૂપ ધારણ કરે, શરીર ના રૂપ ધારણ કરતો તે આ પ્રમાણે. આ તો વિવરણ છે કે પ્રથમ તો હું જરાય પરનો નથી, પર પણ જરાય મારા નથી, હું કોઈ પર પદાર્થ નો નથી, કોઈ પર સગા વાળા નો હું નથી અને કોઈ પણ પર પદાર્થ મારા નથી. એને પર પદાર્થ માં ભિન્ન પદાર્થ માં પોતાપણા નો જ્ઞાન માં આભાસ આવતો નથી. પર છે પર રૂપે જણાય છે પણ પરમા સ્વપણા નો આભાસ આવતો નથી, દેખાતા જ નથી. મનમાં બોલવું એના કરતા જ્ઞાન માં જોવું, મનમાં બોલવું એના કરતા જ્ઞાન માં બોલવાની જરૂર નથી. બોલાય ન બોલાય ની અરે કઈ મતલબ નથી, વિકલ્પ ન થાય તો વાંધો નથી, પણ જ્ઞાન માં જણાવવું જોઈએ એટલી વાત છે. બોલે એમ કે પર મારા નથી, અને થોડી ગડબડ થાય ત્યારે પાછું ઠેકાણું રહે
મંદિર માં સ્વચ્છતા જાળવવાનો વિકલ્પ આવે છે ને, મંદિર તો આપણું ખરું કે નહીં? બિલકુલ સાફ કરનારા કામ કરતા નથી. દાખલો છો જેને જે વિકલ્પ આપતો હોય એમ છે. મારા પણ જમું એટલે એ કઈ બોલવાની ચીજ છે, બોલી નાખવાનું. બોલીએ એટલે કઈ ગણાય એમાં, એવો એ વિષય છે. આમ એને પર પદાર્થમાં સુખ નો આભાસ થાય છે ને, ત્યારે ખરું સુખ એને લાગે છે કે આ મને અનુકૂળતા છે અને મને આમાં પ્રતિકૂળતા નથી, એટલે દુઃખ થાય છે. કારણ કે સર્વદ્રવ્યો તત્વ તો હોય, સ્વર સાથે સમસ્ત સંબંધ રહી છે. તત્વ તો હોય તો ખરી રીતે તત્વની દ્રષ્ટિએ પરમાર્થ સર્વ પરદ્રવ્યો સાથે હું સંબંધ રહી છું. મારે કોઈ પણ જાતનો સંબંધ થાય કામ રહેવો જોઈએ. એટલી સીધી વાત છે કે જેટલા કોઈ પર પદાર્થો છે એ જો ખરેખર સંબંધ ધરાવતા હોય પરમાર્થ, તો એ કાયમ સંબંધવાળા રહેવા જોઈએ. એ તો કે છે માણસ મૃત્યુ થાય ત્યારે સંબંધ હતો. હો કામ બાકી હતા હોય કામ પડતા મૂકીને ભાઈ સાહેબ ચાલ્યા.
આત્માથી જુદું કોઈ પણ ચીજ હો, છ ષડદ્રવ્ય માંથી કોઈ પણ ચીજ હો, આ લોક માં મારાથી જે બધું ભિન્ન છે એવું કોઈ મારું છે. અનાદિ અનંત વિશ્વમાં હું સર્વથી સંબંધ રહી એકલો
I'm going to go to the next one.